તારીખ 8-8-1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ્રહ પ્રવચન નંબર 582
913 પત્ર છે. દેહથી ભેદ જ્ઞાન કરવાનો પ્રયોગ બતાવે છે. આત્માને શરીરથી ભિન્ન વિચારવો એમ નથી કહ્યું, અવલોકવો એમ કહ્યું છે. વિચારમાં વિચારનો વિષય પરોક્ષ રહે છે, અવલોકનમાં જ્ઞાનનો વિષય પ્રત્યક્ષ હોય છે. શરીર પણ પ્રત્યક્ષ છે અને આત્મા પણ પ્રત્યક્ષ છે. બે પદાર્થ છે એમાં શરીર પણ મોજૂદ છે, પ્રત્યક્ષ છે. આત્મા પણ જ્ઞાન લક્ષણે પ્રત્યક્ષ છે, હયાત છે, બંને હયાત છે. એક ચૈતન્ય છે, એક જડ છે, ભિન્ન ભિન્ન છે. ભિન્ન ને ભિન્ન અવલોકો. અવલોકનમાં બે ભાવ છે, એક જોવાનો અને એક અનુભવવાનો. જુઓ કે તમને શું અનુભવ થાય છે એનું નામ અવલોકન. ઉપયોગ સ્વરૂપી જે આત્મા છે, લક્ષણના બે અર્થ થાય છે. એક લક્ષણ એટલે ચિહ્ન, સિમ્પટમ, અને એક લક્ષણ એટલે એનું સ્વરૂપ. જેવું ઉપયોગ છે એવું જ એનું સ્વરૂપ છે. એટલે લક્ષણથી એનું સ્વરૂપ લક્ષિત થાય છે કે એવા જ સ્વરૂપે છે. આત્મા કેવો છે એવો કોઈ પ્રશ્ન છે કે આત્મા કેવો છે? કે જેવો ઉપયોગ છે એવો છે, ઉપયોગ સ્વરૂપી જ છે. તો ઉપયોગ સ્વરૂપી છે એમ વિચારવું કે નહીં? પ્રત્યક્ષ જ ઉપયોગ સ્વરૂપી છે. એટલે જ્ઞાનમાં ઉપયોગ સ્વરૂપી આત્માને પોતા રૂપે પ્રત્યક્ષ કરવો અથવા સાવધાન થઈને પોતાપણે ગ્રહણ કરવો, એનું એક બહુ સારું દ્રષ્ટાંત સમયસારની 38 ગાથામાં આપ્યું છે. એક માણસ પોતાનો દાગીનો સોનાનો અથવા સોનાની લગડી કેવું કિંમતી હીરો કે સોનું, ત્યાં સોનાનો દ્રષ્ટાંત છે. એ ભૂલી ગયો કે મેં ક્યાં મૂક્યું છે, હતો એને મુઠ્ઠીમાં. એને એમ થયું કે મેં કંઈક મૂક્યું છે, જ્યાં જ્યાં મૂક્યું છે મુકુત મૂકતો હતો ત્યાં એને શોધ્યું, કબાટમાં મૂકતો હતો તો કબાટ જોઈ લીધો, એક ખાનાના બદલે બીજા ખાનામાં મુકાઈ ગયું. કબાટ ખાલી હતા બધા ખાના, ત્યાંય જોવામાં નહોતો આવતો. બીજે પણ જ્યાં જ્યાં નાવા ગયો તો બાથરૂમમાં મૂકી દીધું છે, જ્યાં જ્યાં કોઈ બારીમાં વાતચીત કરતા મૂકી દીધું છે, જેટલી જેટલી જગ્યાએ ઘરમાં એને ભેમ પડ્યો એ બધે જોયા કર્યું. જડતું નહોતું એટલે આકુળતા થઈ, મારું સોનું ખોવાઈ ગયું ક્યાંક, હતું એની મુઠ્ઠીમાં. કોઈનું ધ્યાન ગયો, તમારી મુઠ્ઠી વાળેલી છે જોવો જોઈએ. હા, મુઠ્ઠી ખોલી અને જોયું કે તરત જ મુઠ્ઠી બંધ કરી દીધી. આ કુદરતી પ્રક્રિયા શું થઈ? સોનું જોયું, ખરેખર ખોવાઈ ગયું જ નહોતું, એના પોતાના પ્રદેશમાં જ હતો, પણ એને મુઠ્ઠી બંધ હતી એટલે જોવામાં નહોતું આવતું. એને મુઠ્ઠી ખોલીને જોયું, છે છે એવું જોયું કે તરત જ મુઠ્ઠી બંધ થઈ ગઈ પાછી. તો એમાં એને શું કર્યું કે જોવાની સાથે એને સાવધાની આવી. એમ અહીંયા આત્માને તું જ્ઞાન સ્વરૂપી જો અને તું મારું સ્વરૂપ છે એમ સાવધાન થા, એમ કહેવું છે. બહુ સારો દ્રષ્ટાંત પ્રેક્ટિકલ સાઈડનો આપ્યો છે. પહેલા આત્માની શોધ ચાલે છે, અનાદિથી પોતે પોતાના સ્વરૂપથી અજાણ છે એટલે એની શોધ ચાલે છે, અને એ શોધક વૃત્તિથી જ્યારે આત્મા માલુમ પડે છે કે જ્ઞાન સ્વરૂપી છે, જ્ઞાન લક્ષણથી માલુમ પડે છે, ત્યારે એમાં પોતાપણાની સાવધાની પણ સાથે સાથે આવે છે. હવે સાવધાની બે જગ્યાએ રહેતી નથી. આ સાવધાનીની પોઝિશન છે કે શરીરમાં પણ હું પણ સાવધાન થવાય અને આત્મામાં પણ પોતાપણે સાવધાન થવાય, એમ બે વાત બનેલી. જે જીવો શરીરમાં સાવધાન છે તે આત્મામાં સાવધાન નથી. જેઓ આત્મામાં સાવધાન થયા તેઓ શરીરમાં સાવધાન નથી. આ તો આ પરિણામની એક વ્યવસ્થા જેવી છે કે બે જગ્યાએ સાવધાની થઈ ન શકે કે રહી ન શકે. અને એમાં પણ બે વિરુદ્ધ પદાર્થો, એક જળ અને એક ચૈતન્ય, એક પોતે અને એક પર. બીજો સ્વમાં પણ સાવધાન થાય અને પરમાં પણ સાવધાન થાય એવું બને નહીં. જ્યાં સુધી પરમાં સાવધાન છે ત્યાં સુધી સ્વમાં સાવધાન થઈ શકતો નથી. જ્યાં સુધી અને જ્યારે સ્વમાં સાવધાન થાય છે ત્યારે પરની સાવધાની છૂટી જાય છે, રહેતી નથી. એટલે મુમુક્ષુની ભૂમિકામાં પ્રયોગ કરે, દેહમાં પોતાપણું પાતળું પાડે, સાવધાની ઘટાડે તો છૂટતા વાર ન લાગે. અને એ પાતળું પાડવાનો પ્રયોગનો અવસર છે અસાતાનો ઉદય. પીડા, અસાતા, વેદના શરીરની ઉત્પન્ન થાય ત્યારે મારા પણ મૂકવાનો પ્રયોગ કરવો જોઈએ વિશેષ પ્રકારે. બીજા કામમાં માણસ વ્યસ્ત હોય, રોકાયેલો હોય તો એને પ્રયોગ કરવાનો સમય ઓછો મળે. અસાતાના ઉદય વખતે બીજી પ્રવૃત્તિ નથી આવતી. કોઈ કુટુંબવાળા પણ એમ નહીં કે તમે કેમ ઓફિસે જતા નથી કે ડ્યુટી ઉપર કેમ જતા નથી, કેમ કે તબિયત સારી નથી, ક્યાંથી જવાય? તો તમારી પાસે પૂરતો સમયનો અવકાશ છે તમારું કામ કરવા માટે. એ વખતે પ્રયોગ કરો પોતાપણું મટાડવાનો. તો જ્ઞાન દશામાં પ્રવેશ થવાનો અવસર આવશે. પોતાપણું ઘણું દ્રઢ થયેલું છે, ખાતા પીતા, પહેરતા ઉડતા અને અનેક પ્રકારના કાર્યો કરતા માથું વળે ત્યારે હું આવો, પછી બહુ વળી આગળ જાય તો કોસ્મેટિક્સમાં આવી જાય. પણ એ શરીરમાં પોતાપણું કરવાના જ બધા ઉલટા પ્રયોગો છે. મેં ખાધું, હું ધરાણો, હું તંદુરસ્ત થયો, મારું વજન વધ્યું, હું રૂપાળો છું, હું ફલાણો છું, હું ઊંચો છું, હું નીચો છું, હું જાડો છું, હું પાતળો છું, હા બધું હાલતા ને ચાલતા દેહાત્મ બુદ્ધિને પુષ્ટ કરે છે. એટલે ઉલટા પ્રયોગથી દેહાત્મ બુદ્ધિ ઘણી ગાઢ થયેલી છે. એને અસાતાના ઉદય વખતે લડાઈ કરી કરીને પાતળી પાડવાની છે. એ અવલોકન થી પાતળી પડે. અવલોકન નો પ્રયોગ છે, એ સચોટ પ્રયોગ છે, રામબાણ ઈલાજ છે. એનો જોવે પ્રત્યક્ષપણે કે જે પીડાની વેદના થાય છે એ પરમાણુની અવસ્થા છે કે જીવની અવસ્થા છે, કોની અવસ્થા છે. પરમાણુની અવસ્થા જ્ઞાનમાં જણાય તો મારે ગૌણ કરવી જોઈએ. પર જણાશે ખરું, પરને ગૌણ કરો. અને ગૌણ કરવા માટે એનું લક્ષ છોડો. જે જણાય છે એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, તો અનુભવ તો જ્ઞાનની પર્યાયનો છે, પરનો નથી. પર મારામાં હોય તો, શરીર મારામાં હોય તો મને શરીરનો અનુભવ થાય, પણ શરીરની અવસ્થા જણાય અનુભવ તો એ વખતે, પણ અનુભવ તો મને મારી જ્ઞાનની પર્યાયનો થાય છે. પર જણાતું જ નથી એટલે કે પર અનુભવાતું જ નથી, એમ લેવું છે. પરનો અનુભવ કોઈને નથી થતો, અનુભવ થાય છે એવી મિથ્યા ભ્રાંતિ છે. આ પીડા મને થાય છે એવી જીવને ભ્રાંતિ છે, એ દુઃખનું કારણ છે. કલ્પના અને ભ્રાંતિ કારણ છે અને દુઃખ એનું ફળ છે. દુઃખની ઉત્પત્તિ નું આ વિજ્ઞાન છે, બીજું કઈ નથી. દુઃખમાં મિસકોન્સેપ્ટ એ દુઃખનું કારણ છે. કોન્સેપ્ટ છૂટ્યો, દુઃખ છૂટ્યું. છોડવામાં પરિશ્રમ છે એટલી વાત જરૂર છે. કેમ કે દ્રઢ ઘણું કરેલું છે. શું કે છે? તે ચૈતન્યાત્મક સ્વભાવ, આત્માનો જે ચેતવાનો ચૈતન્ય સ્વભાવ છે, જે પરમા સ્વપણે ચેતી રહ્યો છે, કે છે કે સ્વરૂપમાં જ્ઞાનમાં સ્વપણે તું ચેત, એને એવો ચેતવાનો એનો સ્વભાવ છે. ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાને લીધે, હોવાના કારણથી વેદવું એનો સ્વભાવ છે. જેમ જાણવું એનો સ્વભાવ છે, એમ વેદવું એનો સ્વભાવ છે. જાણવું સ્વભાવ છે એ આપણે સમજી શકીએ છીએ સહેલાઈથી, કેમ કે જાણવાની પ્રેક્ટિસ ઘણી છે. મેં આ જાણ્યું, મેં આ જાણ્યું, મેં આ જાણ્યું. વેદવું એટલે ભોગવવું. વેદવું એટલે ભોગવવું, અને વેદવું એટલે અનુભવ કરવો. ત્રણ શબ્દો એક અર્થમાં છે, વેદન, અનુભવન અને ભોગવટો. આ ત્રણેય શબ્દો એક અર્થમાં છે. એમાં ઉલટો અનુભવ ચાલે છે. તો કે જાણવામાં ઉલટો જ અનુભવ છે. હું પરને જાણું છું એમાં પરનો અવલંબન છે, એ ઉલટું છે. એટલે જ્ઞાન ઉલટું તો કાર્ય કરી જ રહ્યું છે, પણ તે તેના એક અંગથી, તે તેના એક અંગથી. એટલે એક અંગે જ્ઞાન વિભાવિક છે, બીજા એક અંગે જ્ઞાન સ્વાભાવિક છે. જે જ્ઞાન સામાન્ય છે, જેમ સ્ફટિક, સ્ફટિકની બાજુમાં રંગીન કપડું કે ફૂલ પદાર્થ આવ્યો, સ્ફટિકમાં રંગીન અવસ્થા ઉત્પન્ન થઈ, એની જાય, નજીકમાં રહેલા પદાર્થની જાય, એ રૂપે પરિણમનો, એ સ્ફટિકના પરમાણુનો સ્વભાવ છે. પણ એ વિભાગ સ્વભાવ છે. કેવો છે? વિભાગ સ્વભાવ છે. પારદર્શકતા, ટ્રાન્સપેરન્સી એ એનો સ્વભાવ સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે. હવે જો એ પારદર્શકતા ન હોત તો જાય પણ ન હોત, બીજા પથ્થરમાં નથી હોતી તેમ. જો પારદર્શકતા ન હોય તો જાય પણ ના આવે. હવે સ્ફટિક રંગીન થયો છે એમ જોવું છે કે પારદર્શકતા હોવાથી એની જાય પડી છે એમ જોવું છે? રંગીન અવસ્થા વખતે માત્ર રંગીન પણ જોવું છે કે રંગીન અવસ્થા વખતે એની પારદર્શકતાને જ્ઞાનમાં લેવી છે? તમારી વિઝન શું છે? દ્રષ્ટિકોણ શું છે? જો તમે દ્રષ્ટિકોણ સાધ્ય કરો કે આ રંગ દેખાય છે એ પારદર્શકતાને કારણે દેખાય છે, તો તમે પારદર્શકતાને જુઓ છો, રંગને નથી જોતા, એ વખતે ગૌણ કરો છો. એવું જ જ્ઞાનનું છે. જ્ઞાન વેદક સ્વભાવી છે. પણ જ્ઞાન જ્ઞાનને વિદે એવો જે અબંધ ભાવ છે, એ પ્રકારના જ્ઞાન વેદનને આવિર્ભાવ કરવામાં ન આવે ત્યાં સુધી એ શરીરની સાતા અસાતાને વેદ્યા વિના રહે નહીં. વેદ છે એટલે ભ્રાંતિથી વેદ છે. ખરેખર સાતા અસાતાને વેદી શકતો નથી, પણ ભ્રાંતિથી હું વેદું છું એવો અનુભવ થશે, મિથ્યા અનુભવ થશે. એ પણ અજ્ઞાની જીવનો મિથ્યા અનુભવ છે. ખરેખર બીજાનો અનુભવ કરવાનો અવકાશ જ્ઞાનમાં છે નહીં, કોઈ સ્કોપ નથી. એવી એક વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ સ્થિતિનો, સાચી વસ્તુ સ્થિતિનો, સત્ય વસ્તુ સ્થિતિનો અનુભવ કરવો તે સમ્યક છે, અને નથી તેમ અનુભવ કરવો તે મિથ્યા છે. અનુભવની બે જાત, સમ્યક અને મિથ્યા. હવે આના ઉપરથી શું લેવું? કે કોઈ પણ પ્રાણીને, કોઈ પણ જીવને અસાતા વેદવી નથી. બરાબર, વેદવી છે. પીડા કોઈને જોઈ છે કે નથી? પણ પીડાનો ઉદય આવે ત્યારે પીડાનો દુઃખને અનુભવ થયા વિના રહેતો નથી. ત્યારે જ્ઞાની હોય એમ કહ્યું, એમ કેમ તને થાય છે? કેમ કે તે જ્ઞાનથી જ્ઞાનને વિદ્વાનો પ્રયોગ કરીને એ વેદનની સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. જ્ઞાનથી જ્ઞાનને વેદવું એમ કહો કે આત્માથી આત્માને વેદવું એમ કહો? ભાષા જુદી છે, વાત એ રીતે છે. ભાષા જ ખાલી જુદી છે. તો આ કાં તો આત્મા આત્માને વેદે તો પીડાથી મુક્ત થાય, પીડાને જાણે ખરો પણ પીડાનો અનુભવ કરે. બહુ મજાની વાત છે કે પીડા હોય, પીડા જણાય, પણ પીડાથી મુક્ત થઈને પીડા જણાય, દુઃખી થયા વિના. સુખી થતો થતો પીડાને જાણે. આવી વેદ જ્ઞાનની સિદ્ધિ છે. વેદ જ્ઞાનની આ જ્ઞાનની સિદ્ધિ છે. પોતે પોતાના જ્ઞાન વેદન રૂપ વેદક સ્વભાવને ભૂલેલો છે એટલે મિથ્યા અનુભવ કરે છે ભ્રાંતિગત પણે. આ ભ્રાંતિ છોડાવી છે. વેદ જ્ઞાનની પ્રેક્ટિસ આ ભ્રાંતિને છોડાવે છે. પ્રેક્ટિસનો વિષય છે, વારંવાર એને પ્રેક્ટિસ કરવી જોઈએ. અવલોકન બહુ સતત અવલોકન બહુ સારા પ્રમાણમાં ચાલ્યું હોય તો અંદરમાં આ સ્ટેજ ઊભું થાય ભિન્ન જ્ઞાનને અવલોકવાનો. નહીતર એ વિષયમાં અંધારું રહે, એ સ્ટેજે ન પહોંચાય તો એ વિષયમાં અંધારું રાખશે. એ કેવી રીતે કરવું? અંદરમાં એ કેવી રીતે કરવું? પોતાને ગ્રહણ કરે એવી એક પ્રેક્ટિસ થી ગ્રીપ આવે છે, સ્વરૂપ ગ્રહણ ની ગ્રીપ આવે છે. પ્રેક્ટિસ વિના પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત નથી થતો. એ તો સિદ્ધાંત છે, જ્ઞાન જ્ઞાન થી વેદાય છે એ સિદ્ધાંત છે.
પ્રેક્ટિકલ કરવો હોય,
પ્રેક્ટિકલ કરવું હોય તો અહીંથી સિસ્ટમેટિકલી ચાલવું પડશે. વેદના, વેદનાથી પ્રાપ્ત ઉદાસીનતા, વેદનાને ઉદાસીનતા થઈ આત્મકલ્યાણનો દ્રઢ નિશ્ચય, પૂર્ણ શુદ્ધિનો દ્રઢ નિશ્ચય નિર્ધાર, દ્રઢ નિશ્ચયથી ભાવના, અત્યારે જ મારે હવે જલ્દી ને જલ્દી કરી લેવું છે એવી તીવ્ર ભાવના, ભાવનાપૂર્વક અવલોકન, અને સતત અવલોકનથી સ્વભાવ વિભાવની પરખ આવે એમાં જ્ઞાન જુદું અને રાગ જુદો એ બેની પરખ આવે, પછી ઉપયોગ લક્ષણથી વેદન લક્ષણથી એને જુદો વારંવાર પ્રેક્ટિસ કરીને અવલોકે વેદવાનો પ્રયત્ન કરે ત્યારે જુદો પડે. એમ એ રીતે સ્ટેજ બાય સ્ટેજ આવે તો થાય, સિસ્ટમ એ છે. એને જ્ઞાન જ્ઞાનની વિધિ જ રહ્યું છે. બધાનું, બધા જીવોનું જ્ઞાન પોતે પૂર્ણંદરમાં પોતાને જ વેદી રહ્યું છે. એ સિવાય બીજાનું વેદન જ્ઞાનમાં થવું અશક્ય અને અસંભવિત છે એવી વસ્તુ સ્થિતિ છે. પણ ભ્રાંતિથી એનું ઉલ્લંઘન કરે છે, વસ્તુ સ્થિતિનું ઉલ્લંઘન કરે છે, ઓવરટેક કરે છે એવી પરિસ્થિતિ છે. અવલોકનની પ્રેક્ટિસના સ્ટેજમાં વ્યાપકતાનું પણ અવલોકન કરવામાં આવે છે કે હું મારા સ્વક્ષેત્રમાં ચૈતન્ય ક્ષેત્રમાં વ્યાપું છું, શરીરમાં ને રાગમાં વ્યાપતો નથી એવું પણ અવલોકવામાં આવે છે. ઘણું અવલોકન થવાથી આવું બારીક અવલોકન થાય છે, કેમ કે આ સૂક્ષ્મ વિષય છે. પીડા થાય છે અહીંયા પગમાં, મને થાય છે, ઘણું ગાઢ છે, ઘણું ગાઢ કરેલું છે, આજે ઘણું દ્રઢ કરેલું છે. સીધું એમને જે મને થતું નથી તો એ વિચાર થાય, પણ સીધો પીડા થાય એમાં અનુભવ તો મને દુખે છે એ થાય, મને દુખે છે, મને દુખાવો છે એમ જ થાય અનુભવ. તો એને આટલા પ્રોસેસમાંથી પસાર થઈ અને અવલોકનનો ઘણો પ્રયોગ કર્યો હોય તો છૂટો પડી શકે, નહીતર ન પડી શકે. પછી ગ્રીપ આવી ગયા, પછી પ્રેક્ટિસ થઈ ગયા, પછી તો એ સેકન્ડમાં સાવધાન થઈ જાય, સીધી સાવધાની પકડી શકે. હૃદય જુદો છે, બાજુમાં ખોખું જુદું છે, શરીરની ડાબલી જુદી છે, અંદર ચૈતન્ય હીરો જુદો છે. જેમ ડાબલીમાં પડેલો હીરો ચમકે છે, ડાબલીથી તદ્દન જુદો છે, આમાં ચૈતન્યની ચમક જુદી છે, જળમાં કઈ ચમક જ નથી. જળ પરમાણુ તો મળદું છે, શરીર તો અત્યારે મળદું છે, માટી છે, જળ છે, સ્વયં પરિણમે છે જળ રૂપે, જળ જળ ભાવે પરિણમે, ચૈતન્ય ચૈતન્ય ભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપશો, હા. પછી શરીરમાં કરે, શરીરના સંબંધીઓમાં કરે, શરીરની અનુકૂળતાઓના સંયોગમાં કરે, ગમે ત્યાં. પછી એનું વણઝાર ગમે એટલી લાંબી ચાંપાય, મૂળમાં જ્ઞેયમાં પોતાપણું છે, જ્ઞાનમાં પોતાપણું નથી. આ ભૂલ થયેલી છે. એટલે અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ એમ લખ્યું, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો ભાવ સમ્યક તો છે. અને સંકેત લીધું છે, અવલોકવામાં બારીકાઈ આવે છે, અવલોકનની પ્રેક્ટિસથી બારીકાઈ આવે છે, સૂક્ષ્મતા આવે છે. કેમ કે એમાં અસ્તિત્વનું અવલોકન છે. જે ઉપયોગ લક્ષણથી જ્ઞાન લક્ષ્મણથી સ્ફુરાયમાન છે, ત્યાં પોતે છે, ત્યાં પોતે છે, અને એ સિવાય બીજે ક્યાંય પોતે નથી. કલ્પના છે, એની નિવૃત્તિ કરવાની છે. કે જો તને ક્યાં તારવું, તો પોતાપણું ક્યાં માલુમ પડે છે, જ્ઞાનમાં કે જ્ઞેયમાં? જ્ઞેય પર છે, જ્ઞાન સ્વ છે. ક્યાં તને માલુમ પડે છે? જો તું પહેલા તો તું એમ કહીશ કે મને તો પરમા પોતાપણું માલુમ પડે છે, પેલાય માલુમ પડતું હતું, હજી પણ એમ જ માલુમ પડે છે. ત્યારે શ્રી ગુરુ એમ કે છે કે એ તારી ભૂલ છે, ભૂલને તપાસીને ભૂલને કાઢ, ભૂલને તપાસીને ભૂલને કાઢ. કે જે જ્ઞેયો છે એનો અભાવ થવા છતાં તું રહી જઈશ, જ્ઞેયોનો અભાવ થશે ને તું એમને એમ રેજીશ. ક્યાં રેજીશ? કે જ્ઞાનમાં. જ્ઞેયો ચાલ્યા જશે, જ્ઞાન રહી જશે, એ બતાવે છે. થાપ તો પરમા અસ્તિત્વ છે, ખલાસ, એ ભાવ ખલાસ થઈ જાય, ભ્રાંતિનો ભાવ ખલાસ થઈ જાય. આમ છે, એવા ઘણા દ્રષ્ટાંત છે. કે પરમા પોતાપણાનો ભ્રાંતિ થઈ હોય ને એક સેકન્ડમાં ઉડી જાય, કેવી રીતે? કે સરખા કપડા પહેર્યા હોય, પાછળથી એમ દેખાય કે આપણા ફલાણા છે, કે આપણી ફલાણી છે, એવું મોઢું જોવે, અરે આ તો બીજા નીકળ્યા, એક સરખું કાપડ તો હોય શકે ને. મોઢું ન દેખાય અને પાછળથી જોવે તો એમાં ભ્રાંતિ થાય કે આપણા ફલાણા લાગે છે. ફલાણા એને થઈ ગયા, એવું મોઢું જોયું, ભ્રાંતિ છૂટી ગઈ. એમ પરમા શરીરમાં પોતાપણાની ભ્રાંતિ થઈ છે જીવને. અસ્તિત્વ ક્યાં છે? ત્યાં શરીરનું એક અંક કપાઈ ગયો, ભાઈનો હાથ કપાઈ ગયો હતો, પંજો હાથમાં આવ્યો હતો, બીજું કઈ નહોતો હાથમાં આવ્યો હતો, પણ કપાળો તો અહીંથી હતો, આટલો પટકો હાથમાં આવ્યો હતો. ત્યાં આપણે અને દવાખાનામાં ગયા ફર્સ્ટ એડની ટ્રીટમેન્ટ માટે. તાત્કાલિક તો ફર્સ્ટ એડ લઈ લેવી પડે, એક્સિડન્ટ થયો મોકલાયું હતું, બીજું વા બે ટુકડા થઈ ગયા છે એવું લાગે છે, કાંઈથી ને કાંઈથી. તો આત્મા તો કપાણો નહીં, શરીર કપાણું, એ ધાવ જળ હતું, એમાં કઈ આત્મા નતો. એમને પૂછ્યું ભાનમાં હતા એટલે, કેમ લાગે છે? કઈ કપાઈ ગયું એવું લાગે છે, ટુકડો થઈ ગયો એવું છે? ના ના, મારો હાથ આખો એવું જ મને અનુભવાય છે, અનુભવ થતો તમને. તો એ વખતે જો કઈ પ્રેક્ટિસ આગળ પાછળ નહીં હોત તો ભિજ્ઞાન કરીને ક્યાંય નીકળી ગયા હોત. શરીર મારું, શરીરનું અંગ આટલું કપાઈ ગયું છે ને, મને કેમ મારા હાથનો અનુભવ થાય છે? એવો હાથનો અનુભવ થાય કે આ આંગળા ઉપર આ આંગળા ચડેલા છે ને, આટલું આમ ભાળેલું છે, હજી થાય છે. હવે આયા થાય છે, પેલો તો અહીં સુધી થતો હતો, પ્રદેશો સંકોચાણા નહોતા, હવે અહીંયા આવી ગયો. પણ અહીંયા એના આંગળા હાથ બધું છે, અંગૂઠો બધું છે ને, બધું છે. એ નથી કપાણું, આ બધા એ કઈ કપાણું નથી. ઠેર સુધીનું ક્ષેત્ર હતું, પછી સંકોચ એના સુધી આવી ગયું છે, કપાઈ ગયું, શરીર કપાઈ ગયું. આ આખું છે ત્યારે મારા પણ ભ્રાંતિ છે, જેવો મેં મુઠ્ઠી વાળી, મેં મુઠ્ઠી વાળી, મેં હાથ આંગળા લેવા, ખોટી વાત છે, ખોટો અનુભવ કરે છે શરીરમાં પોતાપણાનો, ખોટો અનુભવ કરે છે. આત્મા આત્મા મરી ગયો, શરીર જુદું, શરીરનો અંગ અવયવ એક કટકો જુદો પડી ગયો, આત્મા એની આરે ન ગયો. અવલોકનના દ્રષ્ટિથી જોવે તો તરત વિજ્ઞાન થાય એવું છે. જે બોલું મોઢું જોવાથી તરત ખબર પડી મારું નથી, એટલું છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર ભ્રાંતિને. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, આ સંસારમાં આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું, એ બધો મોહથી વિકલ્પથી અલગ છે. અંતર્મુખ અવલો કે આત્મામાં જ આત્માનું વેદનથી જ અસ્તિત્વ પકડે, ગયું બધું, ભ્રાંતિ બધી ખલાસ. કેટલી વાર લાગે? એક જ સેકન્ડ, એક જ સમય, સૂક્ષ્મતમાં તો એક જ સમય લાગે છે, પછી આપણે સમય ન પકડે એટલે એક સેકન્ડ કહીએ છીએ. મોહને જીતતા વાર કેટલી? એક સમય. મોહ કે ભ્રાંતિ કે આમ વિચાર કરો કેમ થાય કે એટલો બધો મોહ છે આ જીવને, એટલો બધો મોહ છે,
હે
લાગે કે આ કેમ શે મુકાશે છે છૂટ છે મારો મોહ છે છૂટ છે નાનીનો જયારે રસ્તો દેખાડે છે ત્યારે છુટ્ટી વગાડે એમ જાય એવું છે સ્વરૂપમાં સાવધાન થવું જ્ઞાનમાં પોતાપણાની સાવધાની આવવી જોઈએ પ્રોસેસ છે પણ ઇન ટોટલ સ્વરૂપમાં સાવધાની આવવી જોઈએ એટલે એક નિશ્ચય કરવો કે જ્યાં સુધી હું મારા જ્ઞાન વેદનથી અબંધ દશાને પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી મારે પીડા ભોગવ્યા વિના દુઃખી થયા વિના મારો કોઈ આરો વારો નથી આ નિશ્ચય કરવો અને એમ નિશ્ચય કર્યા પછી શું કરવું કે જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા સાતાને સંબંધ કરે છે વેદે છે કસાયની મંદતા અને તીવ્રતા સાતામાં મંદતા છે અસાતામાં તીવ્રતા છે તેના દ્વારા એ સાતા અસાતાની શરીરની પર્યાયનો સંબંધ કરે છે અવલંબે છે શું શુભાશુભ કસાયની તીવ્રતા મંદતા દ્વારા સાતા અસાતાના પર્યાયને અવલંબે છે કે આ મને થયું આ મને થયું આ મને થયું તે ધારા પ્રત્યે ઉદાસીન થવું અંદરમાં એ કસાયની તીવ્રતા મંદતા રૂપ જે ભાવ ચાલે છે ત્યાંથી કાપતી વાતને એના એનાથી મોઢું ફેરવી લેવું ઉદાસીન થવું એટલે એનાથી મોઢું ફેરવી લેવું કેમ કે એ પણ જ્ઞાનનું જ્ઞેય છે એ પણ જ્ઞાનનું જ્ઞેય છે અને એમાં પણ આત્મા નથી શુભાશુભ પરિણામમાં પણ ચૈતન્ય સ્વરૂપી આત્મા નથી ઉપયોગ સ્વભાવી આત્મા એમાં નથી ઉપયોગનો સ્વભાવ ભિન્ન છે અને શુભાશુભ પરિણામનો સ્વભાવ ભિન્ન છે જેમ શરીર કાંઈ જાણતું નથી એમ શુભાશુભ પરિણામ કાંઈ જાણતા નથી માટે એને પણ એક ન્યાય જળ કહેવામાં આવે છે ભલે એ કોઈ અપેક્ષા એ આત્માના અસ્તિત્વમાં થાય છે તો પણ એને જળ કહેવામાં આવ્યા છે નિરંતર ભેદ જ્ઞાન તો અહીંયા ત્યાંથી કરવાનું છે કેમ કે શરીરને અસાતાનો પ્રસંગ તો ક્વચિત જ છે જયારે અસાતાનો ઉદય આવે ત્યારે સાતામાં તો પાછું ભૂલી જવાનો છે બધું શરીરથી વિજ્ઞાન કરવાનું ભૂલી જવાનો છે અસાતામાં જે કઈક પ્રયોગ કરશે જેટલું પોતાને શક્તિને સૂઝશે એટલું તો પછી વિજ્ઞાન તો નિરંતર કરવાનું છે શેનાથી કરવું કે શુભ અને અશુભ ભાવોથી વિજ્ઞાન કરવું અંદરમાં એ ભેદ જ્ઞાન સતત કરવું જોઈએ તો એ શુભાશુભ પરિણામનો જે વિષય છે એનાથી આપોઆપ ભેદ જ્ઞાન કરી શકાશે થઈ શકશે વાંધો નહીં આવે અંદરથી અંદર શુભાશુભ ભાવથી રાગથી ભેદ જ્ઞાન કરવું ક્યાં અસ્તિત્વ છે તપાસવું સમયસાળની 69-70 ગાથા એના ઉપર લખાયેલી છે કે જો જેવી રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે તેવી રીતે રાગાદી ક્રિયા થતી માલુમ પડતી નથી કેમ કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે એમાં નિશંકપણે પોતાપણું થઈ શકે છે અને જે રાગાદી ક્રિયા છે એ રાગ વ્યતીત થાય છે હું ભરું છું રાગનો નાશ થાય છે હું ભરું છું રાગનો નાશ થાય છે હું ભરું છું માટે હું જ્ઞાન સ્વભાવી છું, જ્ઞાન ક્રિયાથી જ્ઞાનમાં પોતાપણું અવલોકવું, અને છે એને અવલોકવાનું છે, પૂરો નાશ થાય છે એમાં પોતાપણું છે, એ ભ્રાંતિ છે, એ ભ્રાંતિનો નાશ, ભ્રાંતિને છોડી દેવી. શુભાશુભ પરિણામની ધારા ચાલી રહી છે એના પ્રત્યે ઉદાસીન થઈ જવું, એટલે એની અપેક્ષા મૂકી દેવી. ઉદાસીનતા એટલે ઉપેક્ષા કરવી, ઉપેક્ષા કરવી એટલે અપેક્ષાને મૂકી દેવી, તો ઉપેક્ષા થાય. જીવને શરીરની અને રાગની અપેક્ષાઓ છે, અને જેટલી પરની અપેક્ષા એટલી દુઃખદાયક. પછી અપેક્ષાની વણઝાર એટલી બધી લંબાઈ છે કે હું મારા કુટુંબમાં છું તો આને આવી રીતે મારી સાથે વર્તવું જોઈએ, અને મારું આટલું કામ કરવું જોઈએ, અને મારે આમ કરવું જોઈએ, મારું આને આમ કરવું જોઈએ, આ એની ફરક છે, મારા પ્રત્યેની આની આ ફરક છે, મારા પ્રત્યે આની આ ફરક છે, મારા પ્રત્યેની આની આ ફરક છે. જેટલી અપેક્ષાઓ એટલો દુઃખે. પણ હું થાકો પાકો આખો દિવસ મજૂરી કરીને ઘરે આવું, અને મને પાણીનું ન પૂછે, તમે થાકી ગયા છો એવું ન પૂછે, તમને કેમ છે એમ ન પૂછે, મને ન પૂછે, ભૂખ લાગી છે કે જમવા બેસવું છે એવું ન પૂછે, ભાણું ન મને પીરસી દે, મારે મારે હાથે લઈ લેવાનું. હે, આ બધા દુઃખી થવાના લક્ષણ છે. તું નિરાલંબ નિરપેક્ષ છો, કોઈના આધારને અવલંબન વિના આનંદકાળથી જીવી રહ્યો છો અને જીવતો રહેવાનો છો. તું નિરાલંબ નિરપેક્ષ રહેવામાં સુખનો અનુભવ કરને, આ શું કરવા આકુળતા કરે છે આપણે. હા, આપણે મુમુક્ષુ ઘરમાં બધી અપેક્ષાઓ રાખતા હોય છે, કહેવાય મુમુક્ષુ, આવું બધું સમજે કે આત્મા નિરાલંબ નિરપેક્ષ, ઘરે જાય તો અપેક્ષા રાખે. એને કઈ ફરજ જ નહીં બીજાને, કઈ હું આટલી ફરજ બજાવું, આખો દિવસ મહેનત મજૂરી કરીને પૈસા કમાવીને ઘરમાં લાવું, ને બધા એને આરામથી ચીજ વસ્તુ બધાને મળે, પછી કોઈને કઈ અપેક્ષા જ નહીં. તારા રાગ થી ઉપેક્ષિત થઈ જાય, તારા શુભાશુભ પરિણામ થી પણ ઉપેક્ષિત, એ જે તને પર પ્રત્યેના પરિણામ થાય ત્યાંથી જ ઉપેક્ષા કર ને, એટલે પછી હું બધું રાખું, મૂળ કપાય તો મારે મારા લક્ષંજર હાલે જ નહીં કાંઈ, એવી જ્ઞાનીઓની શિક્ષા છે, ઉપદેશ છે, અને એ સુખી થવાનો ઉપાય છે. વિશેષ લેજો,
સુખ સુ